તારીખ 15/9/83 ગુરુવાર સવારે 8:15 થી 9:15 સમય સમયસર ગાથા 12
વાજીરાજ પરોનો 5મો ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. ક્રોધ માન માયા ને લોભ, લોભના પરિણામ તે અશુચિ અપવિત્ર છે અને શોધાત્માને સન્મુખ થઈ સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક શુદ્ધ આત્મામાં લીનતા થઈને જે સદુપયોગ પ્રગટ થાય એવી ચારિત્ર દશાને ભગવાન શૌચ પવિત્ર કહે છે. એ પવિત્ર પરિણામ છે આત્માના. દસ લક્ષણ પર્વનો આજે 5મો દિવસ છે. આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા અથવા નિર્લોભતા. આ 10 ધર્મો મુખ્યપણે મુનિ દશામાં હોય છે મુખ્યપણે, અને ગ્રહસ્થ ધર્મીને ગૌણપણે હોય છે. શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી 25મા શાસ્ત્રમાં શૌચ ધર્મનો વર્ણન કરે છે. જે પર સ્ત્રી અને પર પદાર્થો પ્રત્યે નિષ્પૃહ છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે અહિંસક છે અને દુર્ભેદ એવા અંતરના મેલને જેણે ધોઈ નાખ્યો છે એવું પવિત્ર હૃદય, તે જ ઉત્તમ શૌચ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે એવો અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેને શૌચ ધર્મ માને છે, અન્ય મતી પ્રકારે માને છે. આચાર્ય દેવ કહે છે કે શૌચ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અશુચિ છે, મિથ્યાત્વનો દોષ છે. જે આત્મા એ ભેદ જ્ઞાન રૂપી જળથી એટલે જ્ઞાનથી નિર્મળ જ્ઞાનથી મિથ્યા માન્યતા રૂપી અશુચિને ધોઈ નાખી છે તે જ આત્મા શૌચ ધર્મ છે. જેને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન ન હોય અને પુણ્યપાપને જ પોતાનું કર્તવ્ય માને, પરનું હું કરું એમ માને, તે જીવ પર પદાર્થોથી નિષ્પૃહ થઈ શકે નહીં. વિકાર ભાવોની જેને પકડ છે, અઠાગ્રહ છે, પુણ્યપાપ આત્મામાં થાય ને પુણ્યપાપને આત્મા કરે અને પુણ્યપાપના ફળને આત્મા ભોગવે એ વાત વ્યવહાર નહીંના કથનની અપેક્ષા એ શાસ્ત્રમાં ઘણી આવે, પણ એની પ્રતિપક્ષ નિશ્ચય નહીંનું કથન એને જો ગ્રહણ કરે નહીં તો એ વ્યવહાર નહીંથી આવેલું કથન એને નિશ્ચય માન્યા વિના રહે નહીં. પુણ્યપાપ રૂપિકાર ભાવની જેને પકડ છે એ પુણ્યપાપ ભાવ મારા છે એમ, એમાં મમત્વ છે એને પકડ કહેવાય. પુણ્યપાપનો જ્ઞાતા નથી અજ્ઞાની, પુણ્યપાપનો સ્વામી છે. સ્વામી પણ માને છે એ મિથ્યાત્વ છે. પુણ્યપાપનું જાણ પણ તે મિથ્યાત્વ નથી. પુણ્યપાપ મારા છે, પુણ્યને પાપ એ ચારિત્રનો દોષ છે અને પુણ્યને પાપના પરિણામ મારા માનવા એ શ્રદ્ધાનો આકરો દોષ છે. સાત વ્યસન કરતા પણ મિથ્યાત્વનું પાપ મોટું કહ્યું. જગતને આ મિથ્યાત્વના પાપની કોઈને ખબર જ નહોતી. ચારિત્રના બે ભેદ, હિંસા આદિના પરિણામ થાય તેને પાપ કહેવાય અને અહિંસા આદિના પરિણામ થાય તેને પુણ્ય કહેવાય. આ પાપની વ્યાખ્યા માત્ર ચારિત્રના દોષ પૂરતી સીમિત હતી, પણ અહિંસાના પરિણામ મારા છે, દયાના પરિણામ મારા છે, દયાના પરિણામ એ પૂર્ણ તત્વ છે અને દયાના પરિણામ મારા છે એ પાપ તત્વ છે. દયા કરતા કરતા એ પાપ કરે છે, વિખ્યાતોનું પાપ. દયા ન કરવી, દયા ન પાડવી, કરુણા ન કરવા, ન કરવાનો પ્રશ્ન નથી. જે તત્વ જે સ્વરૂપે છે ને તેને તે સ્વરૂપે જાણ, એનાથી આગળ વધમાં. અહીંયા કહે છે કે પુણ્ય પાપ રૂપ વિકાર ભાવની જેને પકડ છે એટલે ભાવ મારા છે, હું એનો કરતા છું. મારામાં નથી થતા તો શું આ લાકડામાં થાય છે? એમ એ તર્ક ને કુતર્ક કરે છે, પણ એના એનાથી ભેદ જ્ઞાન કરીને હું જુદો આત્મા છું. પુણ્ય પાપ ના પરિણામ મારા નહીં, આશ્રવ તત્વ મારું નહીં, એવું ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી એને પકડ રહી છે. પુણ્ય પાપ ની પકડ એટલે કે મારા છે દ્રષ્ટિમાં એને પકડી રાખે છે સદામાં. તેનું જ્ઞાન વિકારથી મલિન છે. જેને પુણ્ય પાપ ની પકડ છે એનું જે જ્ઞાન અજ્ઞાન એ વિકારથી મલિન છે, મિથ્યા જ્ઞાન છે. પરનું હું કરું એમ જે માને છે તેનું જ્ઞાન મિથ્યા સ્વરૂપ મેલથી મલિન છે. પરની મને મદદ છે, નિમિત્તના આશ્રયે ધર્મ થાય છે એવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થોમાં આશક્ત છે. જે જીવ પરમાં આશક્ત છે તે જીવ મહાન અસૂચિથી ભરેલો છે, મિથ્યાત્વથી. જેણે પુણ્યમાં અને તેના ફળમાં સુખ માન્યું છે તે જીવ ખરેખર સ્ત્રીઓ પ્રત્યે નિષ્પ્રહ નથી. જે પુણ્યમાં આશક્ત છે તે જીવને તેના ફળમાં પણ આશક્તિ છે. તે જીવ સ્ત્રી આદિ પર પદાર્થો પ્રત્યે નિષ્પ્રહ નથી અને તેને શૌચ ધર્મ હોતો નથી, એટલે એને ઉત્તમ શૌચ ધર્મ ચારિત્ર હોતું નથી. જેને મિથ્યાત્વ છે એને ખરેખર શૌચ ધર્મ નથી. મિથ્યાત્વ ગયા પછી સ્વરૂપમાં લીન થઈ અને થોડો લોભ કષાયનો પણ અભાવ જ્યાં થાય છે એને પરમાત્મા ચારિત્રની ઉત્તમ શૌચ ધર્મ દશા કહે છે. એ ચારિત્ર છે અને એનું કારણ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય અને સમ્યક દર્શન પ્રગટ થયા પછી સાધક એ કેવી રીતે પોતાના પરિણામને જાણે છે એની 12મી ગાથા ચાલે છે. 11મી ગાથા સમ્યક દર્શનની હતી, 12મી ગાથા સમ્યક જ્ઞાનની મુખ્યતાથી હતી. સમ્યક જ્ઞાનમાં મુખ્ય ગુણ હોય, શ્રદ્ધામાં મુખ્ય ગુણ ન હોય. શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે, એ ભેદને ગ્રહણ કરતી નથી, એ અભેદગ્રાહી છે. અને જ્ઞાનની પર્યાય અભેદગ્રાહી ઉપાદેય માટે છે અને ભેદગ્રાહી હેયપણે જાણવા માટે છે. જ્ઞાનના બે ભેદ પડે છે, શ્રદ્ધાની પર્યાયના બે ભેદ નથી. 12મી ગાથા ચાલે છે. હવે બે નયો કાર્યકારી છે એમ આવે છે. જો નીચે છેલ્લે જાણેલો તે કાળે પ્રયોજનવાન છે, નીચેથી ટીકાની 4 લીટી ઉપર, શ્લોકની ઉપર 4 લીટી નીચે શ્લોક છે સંસ્કૃતનો, જઈ જીર્ણમયમ, એના ઉપરનો ટીકાનો 4 લીટી છે. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. શું કહે છે આચાર્ય મહારાજ ટીકાકાર? એ રીતે ઉપર જે કહ્યું તે રીતે પોતપોતાના સમયમાં પોતપોતાના સકાળમાં નિશ્ચય નહી, એના સકાળમાં નિશ્ચય નો વિષય શુદ્ધાત્મા ઉપાદેય છે તે સમયે તે રીતે કાર્યકારી છે. અને વ્યવહાર નહી નો વિષય જે રાગાદી તે હેય છે ને હેય પણ એ જાણવું તે કાળે કાર્યકારી છે. ફરીને એ રીતે પોતપોતાના સમયમાં એટલે સ્વકાળમાં બંને નજો એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, કાર્યકારી છે. કાર્યકારી છે એટલે શું કે નિશ્ચય નહીં જ સ્વાશ્રિત શુદ્ધ આત્મામાં ઉપયોગ લગાવીને આત્માને ઉપાદેયપણે જાણે છે ત્યારે તે નિશ્ચય નહીં તેના સમયમાં ઉપાદેયપણે આત્માને જાણે તે કાર્યકારી છે. અને સવિકલ્પ દશામાં કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રજ્ઞાન એનો ખુલાસો કરે છે કે પાંચ મહાવ્રતના પરિણામ હોય એ કાળે તેના સમયમાં એ વ્યવહાર નહીં તેને હેય પણ એ જાણે છે, તે કાળે તે સમયે તે વ્યવહાર નહીં જાણેલો કાર્યકારી છે, હેય પણ એ જાણેલો કાર્યકારી છે. અને નિશ્ચયનો વિષય શુદ્ધાત્મા ઉપાધે પણ એ જાણેલો કાર્યકારી છે, કાર્યકારી છે એમ કહ્યું. એટલે બે ઉપાધે છે એમ નહીં, બેને સમકક્ષા એ ઉપાધે માનવો એમ નહીં, એકને ઉપાધે પણ જાણવું અને એકને હે પણ જાણવું એ બે પોતપોતાના સમયમાં એમ શબ્દ એ છે. પોતપોતાના કાળમાં બંને નયો કાર્યકારી છે, કારણ કે હવે ખુલાસો કરે છે કાર્યકારી છે એનો ખુલાસો કરે છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે. તીર્થ એટલે જેનાથી તરાય સમ્યક દર્શનાં ચારિત્રના નિર્વિકારી વિતરાગી જે પરિણામ તેને પરમાર્થમાં તીર્થ કહે છે. જેનાથી તરાય સંસાર પાર કરી શકાય એવા શુદ્ધાત્માની સન્મુખ થઈ સમ્યક દર્શનાં ચારિત્રના જે પરિણામ પ્રગટ થાય નિશ્ચય ચારિત્ર એ તીર્થ છે જેનાથી તરાય તે. અને તીર્થનું ફળ મોક્ષ, મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે એમ કે છે. એ તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જેનાથી તરાય તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે આ નિશ્ચય સમ્યક દર્શનાં ચારિત્રના પરિણામ. તે પર્યાય હોવાથી વ્યવહાર ધર્મમાં જાય છે. શુભ રાગ એને તો જગત અસદભૂત વ્યવહારથી અસદભૂત વ્યવહાર કહેવાય, આ તો સદભૂત વ્યવહાર છે મોક્ષનો માર્ગ. પાર્થ ઊંટે વ્યવહાર ધર્મનું ફળ છે. રાગથી પાર્થ તો એ જીવ કે વિતરાગ પરિણામ પ્રગટ થાય જે સદભૂત વ્યવહાર છે એનાથી આત્મા એ સંસારનો પાર કરી મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે. પૂર્ણાનંદની પ્રાપ્તિ થવી પર્યાયમાં એને તીર્થનું ફળ કહેવામાં આવે છે. બીજી જગ્યાએ પણ કહ્યું છે કે હવે શ્લોક આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, આ કુંજના જેને કુંજની પકડ છે શુભ ભાવની કે વિતરાગ ભાવથી પણ મોક્ષ થાય અને રાગથી પણ મોક્ષ થાય, બે પ્રકારના મોક્ષ માર્ગ કયા છે કે નહીં? કે ભાઈ મોક્ષ માર્ગ નું નિરૂપણ બે પ્રકારે છે. મોક્ષ માર્ગ એક જ પ્રકારે હોય પણ નિશ્ચય મોક્ષ માર્ગ ની સાથે પાંચમા આવર્તના પરિણામ જે શુભ રાગ તે ખરેખર બંધ માર્ગ છે, પણ નિશ્ચય મોક્ષ માર્ગ ની સાથે સહચર દેખીને ઉપચાર થી તેને મોક્ષ નો માર્ગ એમ કહેવામાં આવે છે. બે મોક્ષ માર્ગ થી મોક્ષ માર્ગ તો એક હોય, ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, પંથ એટલે માર્ગ, પંથ એટલે એક હોય ત્રણ કાળમાં હો, ચોથો કાળ હોય કે પંચમ કાળ હોય, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ. હવે આ નિશ્ચય મોક્ષ માર્ગ રહી ગયો અને વ્યવહાર મોક્ષ માર્ગ તો નથી, પણ વ્યવહાર આ ફાસ છે એ તો નિશ્ચય મોક્ષ માર્ગ વિના શુભ રાગ ને વ્યવહાર મોક્ષ માર્ગ નો ઉપચાર પણ આવી શકતો નથી, અણઉપચાર વિના ઉપચાર છે નો. આચાર્ય કહે, હે ભવેજીઓ, જો તમે જીનમત ને પ્રવર્તાવા ચાહતા હો તો અંતરમાં તમે વિદ્રાગ થવા માંગતા હો ને બારમાં તે પ્રકારનો વિકલ્પ ઉઠે તો ત્યારે બીજાને સમજાવવાનો પ્રસંગ આવે. ત્યારે તો વ્યવહાર નિશ્ચય ની બને નયો ને ન છોડો. બને નયો ને તમે ન છોડો એટલે શું? કે બે નહી ને પકડી રાખવી એમ ન છોડો નો અર્થ સીધો તો એમ થાય ને કે બે નહી ને પકડી રાખવી. ભાઈ, બે નહી ને ન છોડો એટલે નિશ્ચય નહી, આશ્રય માટે છે ને વ્યવહાર નહી, જાણવા માટે છે. એમ તમે બે નહી થી જાણો ને બે નહી થી પ્રતિપાદન કરો. નિશ્ચય નહી પણ છે ને વ્યવહાર નહી પણ છે, એના વિષયો પણ છે. એકલી નિશ્ચય નહી નથી, વ્યવહાર નહીં પણ સાથે છે. દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય અક્રિય તે નિશ્ચય છે, ને મોક્ષ માર્ગ ને સાધવો તે વ્યવહાર છે, એમ આવે છે શાસ્ત્ર માં. બનારસીદાસે વાત લીધી છે, પણ આ તો જગત ને તો બસ એક જ વાત, સુખ ભાવ તે વ્યવહાર છે, મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ નથી, બંધ માર્ગ ને મોક્ષ માર્ગ કેવો એ વ્યવહાર નું લક્ષણ છે. જૂઠું બોલવું એ એનું લક્ષણ છે, અસત્ય કથન કરવું એ એનું વ્યવહાર નું લક્ષણ ઈ છે. વ્યવહાર અસત્યાર છે, કઠણ પડે પણ શું થાય. પક્ષ અનાધિકાર નો વ્યવહાર ની પકડ છે ને, છૂટવી બહુ મુશ્કેલ. બંને નયોને ન છોડો. જો તમે પ્રતિપાદન નો વખત આવે તો નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, દ્વિ નહીં. આ શ્રી જીનેન્દ્ર ભગવાન ની વાણી છે, એક ઉપાદય માટે કાર્યકારી છે ને એક જાણવા માટે કાર્યકારી છે. જ્ઞાન નો વિષય છે, સર્વથા જ્ઞાન નો વિષય પર્યાય નથી. એ નથી પર્યાય ને જો સર્વથા ઉડાડે તો જ્ઞાન ખોટું. પર્યાય જાણવા માટે કાર્યકારી છે, આદરવા માટે તો દ્રવ્ય સામાન્ય જ કાર્યકારી છે. બંને નયોને ન છોડો. એકને જાણીને ઉપાધિ કરો અને બીજી નયને જાણીને એમાં હે બુદ્ધિ રાખો. એ એટલે ઉપેક્ષા, એ એટલે દ્વેષવાચક શબ્દ નથી. શુભ ભાવ એ છે એટલે દ્વેષવાચક શબ્દ નથી, એ તો ઉપેક્ષાવાચક શબ્દ છે. કોઈના પ્રત્યે દ્વેષ ન કરાય તો શુભ ભાવ પ્રત્યે દ્વેષ કરી તો મરીશ. શુભ ભાવ પ્રત્યે પણ મધ્યસ્થ થા. શુભ ભાવ એ છે, એ છે, એ છે. એટલે દ્વેષ કરવા માટે આ વિતરાગ ભગવાન નું વચન હોય. પ્રત્યેક વચન વિતરાગતા પોષક હોય.
વ્યવહાર નો નાશ થઈ જશે અને નિશ્ચય ને વિના તત્વ નો નાશ થઈ જશે.
નિશ્ચયનો વિષય શુદ્ધાત્મા દ્રવ્ય સામાન્ય છે એને ઉપાધિ પણે જાણો અને આ પરિણામ છે એની ઉપેક્ષા રૂપે જાણો. પરિણામ છે, સંવર છે, નિરિદ્રા છે, શુદ્ધિ પ્રગટ થાય છે, શુદ્ધિ નિવૃત્તિ છે, ચતુર્થ ગુણ સ્થાન, પંચમ ગુણ સ્થાન, એમ અનેક પ્રકારના ગુણ સ્થાન, માર્ગના સ્થાનના ભેદો એ જાણવા લાયક છે. એને જાણવા માંથી કાઢવા લાયક નથી, આશ્રય માંથી કાઢવા યોગ છે. આશ્રય યોગ નથી પરિણામ, પણ દ્રવ્ય સ્વભાવ નું અવલંબન લેતા સાધક ને આ પ્રકારે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાનો કયો, આદરેલો નહીં. જયારે 11મી ગાથામાં વ્યવહાર ને અભૂતાર કયો, આશ્રય છોડાવવા માટે અભૂતાર કયો, અસત્યાર અવિદ્યમાન. જયારે અહીંયા 12મી ગાથામાં જયારે સમ્યક દર્શન 11મી ગાથાને આશ્રય થયું, ભૂતાર્થને આશ્રય, ત્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. સાથે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. સમય એક છે, એ શુદ્ધ જ્ઞાન પ્રગટ થતા એના બે નયો ભેદા પેટા ભેદ પડી જાય છે. એક નહીં આશ્રય માટે આત્માને ઉપાધે જાણે છે અને બીજી નહીં એ ભેદ ને ઉપેક્ષા રૂપે જાણે છે એને વિતરાગતા કહેવામાં આવે છે. દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન જયારે કહેવામાં આવે ત્યારે તે દ્રષ્ટિ અપેક્ષા એ બરાબર જ છે, પણ જયારે પર્યાય માત્ર ને સર્વથા ભિન્ન કરવા કહેવામાં આવતું હોય ત્યારે તે દ્રષ્ટિ અપેક્ષા એ છે, શ્રદ્ધા અપેક્ષા એ છે, દ્રષ્ટિ ને શ્રદ્ધા. પણ તે જ વખતે જો જ્ઞાન અપેક્ષા એ સર્વથા ભિન્ન માને તો કથનચિત ભિન્ન અભિન્ન એવું જ્ઞાન પ્રગટ નહી થાય. ને આ કોક જીવ પામે છે એનું કારણ એ છે કે એ મધ્યસ્થ થતો નથી. દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિને જેમ છે તેમ જાણવું અને જ્ઞાનને ને જ્ઞાનના વિષયોને જેમ છે તેમ જાણવું, સર્વથા ભિન્ન, કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એમ એક સમયમાં ત્રણ ભાવ નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. પર્યાય માત્રથી ભગવાન આત્મા ભિન્ન છે. જ્યાં દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન પણ કહેવામાં આવે, 31મી ગાથામાં આવ્યું ભાવ ઇન્દ્રિય સર્વથા પોતાથી જુદી જાણી. 38મી ગાથામાં નવ તત્વો થી અત્યંત આત્મા ભિન્ન છે, પણ સર્વથા ભિન્ન અત્યંત ભિન્ન આવે ત્યારે ત્યારે દ્રષ્ટિ અપેક્ષા એ સમજવું જોઈએ. સાથે સાથે એક જ્ઞાન એવું પ્રગટ થાય છે કે એ જ્ઞાન શુદ્ધ નહીં થી શુદ્ધ પર્યાય ને ભિન્ન જાણે, પણ અશુદ્ધ નહીં થી એ પર્યાય અભિન્ન છે એમ પણ એ વ્યવહાર તે સમયે જાણે છે. આનંદ પ્રગટ થાય તે સમયે આનંદ થી હું અનન્ય છું, આનંદ ની પર્યાય થી અન્ય છું અને આનંદ ની પર્યાય થી અનન્ય પણ હું છું. સમય એ આનંદ ની પર્યાય થી અનન્ય છું, અથવા આનંદ ની પર્યાય જાણાશે તો પર્યાય દ્રષ્ટિ ની થઈ જવાય. અરે ભાઈ, પર્યાય દ્રષ્ટિ નો પ્રશ્ન જ નથી, પર્યાય ને જાણવું તે પર્યાય દ્રષ્ટિ નથી, પણ પર્યાયમાં આત્મબુદ્ધિ કરવી, શુદ્ધ આત્મામાં આત્મબુદ્ધિ છોડીને ને પર્યાયમાં આત્મબુદ્ધિ કરવી તેનું નામ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાયને જાણવું આ તો જાણવાની તો વાત ચાલે છે, 12મી ગાથામાં જાણેલો પ્રયોજનવાન છે, છતાં એ તો સંવેદનાની છે. તો પર્યાયના ભેદને, શુદ્ધિની પ્રગટતાને, શુદ્ધિની વૃદ્ધિને, અશુદ્ધિને, અશુદ્ધિની હાનિને, એવા ભેદોને, પર્યાયના ભેદોને તો જ્ઞાન જાણે છે. જ્ઞાન એનો આશ્રય નથી કરતો, આશ્રય એકનો અને જ્ઞાન અનેકનું. દ્રષ્ટિ અપેક્ષા એ શ્રોતા ભિન્ન, એ જ વખતે કથનજી ભિન્ન ભિન્ન એ જ્ઞાન નું પડખું એના જ્ઞાનમાં હોય તો એને એકાંત નો દોષ લાગતો નથી. એકલા દ્રષ્ટિના વિષયથી એક અગાઉ થઈ ગયું તો ઘાટકો પર મારી રીતે કહેલા કરે કોઈ તો એકાંત પ્રમાણના પક્ષમાં, કોઈ એકાંત વ્યવહારના પક્ષમાં, કોઈ એકાંત નિશ્ચયના પક્ષમાં. હા, સમયક એકાંત પૂર્વક અનેકાંત વિના એ અનુભવ થઈ શકે નહીં. એક સમયમાં સમયક એકાંત પૂર્વક અરે અનંત નું જ્ઞાન, અનંત ધર્મ આત્મા આખું આત્મા પ્રમાણમાં પ્રવેશ થાય છે અનુભવ ના કાળે. કે છે કે તીર્થ વ્યવહાર નો નાશ થઈ જશે અને નિશ્ચય દેવી ના તત્વ નું આત્મા નો નાશ થશે. જો નિશ્ચય નહીં ને તું ઉડાડી નહીં નિશ્ચય ને ના વિષય ને, તો ભગવાન આત્મા જેના આશરે તીર્થ થાય તો આત્મા ને ઉડાડે તો મોક્ષ માર્ગ પ્રગટ નહીં થાય ને મોક્ષ પણ નહીં થાય. અને મોક્ષ માર્ગ ને છે એમ નહીં જાણ, જાણવા લાયક છે. પર્યાય ના ભેદો જ્ઞાન બરાબર જાણે છે. શ્યાદવાદ જ્ઞાન ના પડખામાં જાય છે, દ્રષ્ટિમાં શ્યાદવાદ નો અભાવ છે. આવી વસ્તુ છે.
સામાન્ય લઈ લઈ પણ તોય પણ ચાર તો વ્યાગ્યા. 11મી કથા બહુ
કરું એનું મથા એ પ્રમાણે શુદ્ધ ને કે જાણવું તે સંયુક્ત છે એમ શુદ્ધકાર ગાથામાં કહે છે. અભિગત બાદ જીવા જીવા
આ તો
ભાઈ ત્રાજવી એવું ત્રાજવું છે કે જરા એમાં આંધણ હાલે નહી, જેમ છે તેમ એને સ્વરૂપ ને સમજવું જોઈએ. આ દિવાદી નવ તત્વો ભૂતાર નહીં થી જાણે સમય પ્રશ્ન છે. મૂળ જે પાઠ છે એનો અહીં અર્થ કર્યો કે આ જીવ આદિ નવ તત્વો ભૂતાર્થ નહીં થી જાણે સમય પ્રશ્ન છે. આગળ એ નિયમ કર્યો, આ તો નિયમ અબાધિત ત્રણેય કામ. હવે એને ખોલે છે જરા, કારણ કે તીર્થ ની વ્યવહાર ધર્મ ની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ ને જે કહેવામાં આવે છે એવા નવ તત્વો શું કહે છે કે જેટલા ભેદ ના કથન ભેદ થી વાત કરવામાં આવે તેને વ્યવહાર કહેવામાં આવે, અને અભેદ થી વાત કરવામાં આવે એને નિશ્ચય કહેવામાં આવે. જયારે નવ ની વાત કરી ત્યારે એ વ્યવહાર થઈ ગયો. તીર્થ ની એટલે વ્યવહાર ધર્મ ની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે વ્યવહાર નહીથી કહેવામાં આવે છે. આ વ્યવહાર નો વિષય છે, નવ તત્વો ના ભેદો નિશ્ચય નો વિષય નથી, ભૂતાર્થ નો વિષય નથી. નવ ના આશ્રય સમય દર્શન થાય, એક ના આશ્રય સમય દર્શન થતા નવ જણાયા વિના રહે નહીં, અને એક નો આશ્રય કરતા અમારે નવ ને જાણવું નથી, અને જાણીએ તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય, તો એને જ્ઞાન ને ઉડાડ્યું, જ્ઞાન નો દ્રોહ તો દ્રષ્ટિ નો દ્રોહ થઈ ગયો. અભૂતાર્થ નહીં થી કહેવામાં આવે છે એનો ખુલાસો બહુ સારો છે. આમાં બધો ઘણો આવશે, ગાથા બહુ ઊંચી ઈશ્વરભાઈ આપી છે, બહુ સારી ગાથા છે. હા, જૈન દર્શન આખું આમાં આવી જાય છે. નવે તત્વ કેમ કે બાર તત્વ બાર ગાથામાં પીઠિકા કરી ત્યારે નવ તત્વ નો વિસ્તાર એમાં નહોતો કર્યો, અને સંખેપ રૂચિવાળો જીવ એ બાર ગાથા વાંચીને કોઈ સમય દ્રષ્ટિ આસન ભવ્ય જીવ સમય દ્રષ્ટિ થઈ શકે છે. પણ પછી વિસ્તાર રૂચિવાળા જીવ માટે 415 ગાથા લખવામાં આવે, ત્યારે 415 ગાથામાં શું આવશે એની પ્રસ્તાવનામાં કઈ કે નવ તત્વ નું વર્ણન વિસ્તાર થી આવશે. હવે એ 13 ગાથામાં ખાલી એના નામ આપ્યા, પછી એ નામ ને એક એક નામ ને ખોલીને એક એક અધિકાર કુંજ પાપ આશ્ર બળ સંવંજરા ને મોક્ષ ની વાત કરશે, વિસ્તાર થી કરશે. કારણ કે તીર્થ ની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે વ્યવહાર નહીં થી કહેવામાં આવે છે, જાણવામાં આવે છે, કહેવામાં પણ આવે અને જાણવામાં પણ આવે છે. એવા આ નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુન પાપ આશ્રો સંવર જરા બંધને મોક્ષ છે. આ વ્યવહાર નહીં થી વ્યવહાર નહીં નો વિષય, આમાં જીવ લખ્યો છે એ પણ વ્યવહાર નહીં નો વિષય છે, અજીવ પણ વ્યવહાર નહીં નો વિષય છે. આસ્તે આસ્તે બધી વાત ધીમે ધીમે કરશું આપણે શક્તિ અનુસાર. અલૌકિક ગંભીર શાસ્ત્ર છે, ગ્રંથાધિરાજ તારામાં ભાવુ બ્રહ્માંડ ના મેરા હે પરમાત્મા, તારા કહેલા તત્વ ને જેમ જેમ હું સમજવા માટે ઊંડો ઉતરતો જાઉં છું તેમ તેમ મારા સ્વરૂપ નો મને ચમત્કાર વિશેષ વિશેષ દેખાય છે. આ દ્રવ્ય શ્રુતમાં આટલું ભીરું હશે, પેલા નહોતું સમજાતું, હવે આજ સમજાય છે, આજ કરતા કાલ વધારે સમજાય છે. હા, આટલું આમાં ભીરું તું જેમ જેમ પોતાના જ્ઞાનમાં નિર્મળતા શુદ્ધાત્માના લક્ષ્ય વાંચન વિચાર શ્રવણ શુદ્ધાત્માના લક્ષ્ય શરત એ છે. શુદ્ધ આત્માના લક્ષ્ય શાસ્ત્ર વાંચન વિચાર સત્સમાગમ પ્રશ્ન ઉત્તર એ જીવ કરતો હોય એને જ્ઞાન નિર્મળ થાય છે. શુદ્ધ નહીં, શુદ્ધ તો અનુભવ થાય ક્યારે થાય, નિર્મળ નિર્મળ એટલે સ્વભાવના ઓથે સ્વભાવનો આશ્રય કરે તો સમય દર્શન થઈ જાય. પણ સ્વભાવનો ઓથ એટલે કે આત્માના લક્ષ્ય આ બધા નવ તત્વના ભેદને જાણે તો એના જ્ઞાનની નિર્મળતા પણ થાય છે ને વિશેષ વિશેષ ને સમજાય છે. તો આ નવે તત્વો જે વ્યવહાર નહીં નો વિષય છે, એ નવે તત્વો વ્યવહાર નહીં નો વિષય કેમ કર્યો અને એના નામ કયા બધા, એમાં પેલો જે જીવ છે પણ વ્યવહાર નહીં વિષય છે કે દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે તેને વ્યવહાર કહેવામાં આવે. એમાં નિશ્ચય જીવ જીવમાં જીવ છુપાયેલો છે, નવમાં છુપાયેલો છે. પણ જે જીવ તત્વ પેલું કયું વ્યવહાર નહીં થી જે વ્યવહાર નહીં નો વિષય કયો જે આખું પ્રમાણ જ્ઞાન નો જીવ થઈ ગયું અથવા દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે એને જીવ કહેવાય એવું બને નથી. જાણવા લાયક છે પણ આદરવા લાયક અથવા નર નારક આદિ ની જે પર્યાયો પ્રગટ થાય જીવના વિશેષો એને પણ જીવ કહેવાય. આ બે પ્રકાર જીવ જીવ દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે છે એને જીવ કહેવાય. વ્યવહાર વ્યવહાર નહીં નો વિષય છે ને નિશ્ચય નહીં નો વિષય એમાં ગર્ભિત છે. આવ્યું તું કે ચાર ગતિ આદિ ની પર્યાય અને પાંચમી સિદ્ધ એ પાંચે વિશેષોમાં સામાન્ય રહેલું છે. પર્યાયમાં દ્રવ્ય રહેલું છે, પર્યાય ની બાર દ્રવ્ય અલોક આકાશમાં છે. દ્રવ્ય પોતાના પરિણામ ની મધ્યમાં ભગવાન આત્મા બિરાજમાન છે, એને શોધી કાઢો. વિશેષોમાં રહેલું સામાન્ય, વિશેષમાં રહેલું સામાન્ય ને જયારે જુએ છે ત્યારે એટલું સામાન્ય દ્રષ્ટિગોચર થાય છે. વિશેષમાં રહેલું હોવા છતાં વિશેષ દ્રષ્ટિગોચર થતું અલૌકિક સાધનાની દશા, આત્માને સાધવાની કળા સંતોએ કોઈ અપૂર્વ રજૂ કરી પણ એનો ખુલાસો કરનાર તીર્થંકરે ભાવિ તીર્થંકર ને આયા બગલો વર્તમાન તીર્થંકર પરમાત્મા એ ભાવિ તીર્થંકર ને આયા મોકલા ને એને બધો ખુલાસો કર્યો. જેમ જેમ વખત જાય છે તેમ તેમ એનું સ્મરણ બહુ આવે છે આપણું. હા હા, અરે ઘરના આપતજન કોઈ સ્વર્ગવાસ થાય એ તો કાળે કરીને ભૂલાઈ જાય છે. મહિને, બે મહિને, ચાર મહિને, છ મહિને, બાર મહિને, આસ્તે 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 એટલું ઝાંખું થઈ જાય કે એની યાદ ના આવે, એટલું વિસ્મરણ થઈ જાય. વાલો દીકરો હોય કે વાલી સ્ત્રી હોય કે પિતા માતા હોય વાલા, પણ આસ્તે આસ્તે વિસ્મરણ થવા માંડે. અને આ તો જેમ જેમ ગુરુદેવ નો ટાઈમ જતો જાય તેમ તેમ એનો વિરહ પ્રસંગપાત વધારે પાસે, અથવા એના કોઈ ખેરાય તત્વ ની વાત જયારે કરેલી હોય 20 વર્ષ પહેલા એ આજ વાંચવામાં આવે છે. હા હા, આ પુરુષ 20 વર્ષ 25 વર્ષ પહેલા તમે આ કહી ગયા એમ એનું બહુમાન ખૂબ આવ્યા વિના લાયક જીવને એની સજ્જન ઉપકાર ને ઓળવતો નથી. ઉપાદાન થી થાય છે, અહીંયા ઉપાદાન ને મુખ્ય ન કરે. વિકલ્પ ના પ્રસંગ ઉપકાર નું હોય ત્યારે ઉપાદાન નહી. આપે જ મને સમજાવ્યું, હું કઈ સમજતો નતો. કૃપા કરીને તમે મને આ માર્ગ આપ્યો. એ છે કે જેમના લક્ષણ વ્યવહાર નહીં થી હજી આ વ્યવહાર નહીં ના વિષયભૂત નવ તત્વ ને જાણવું હજી પ્રાથમિક વાત છે. કે જીવ દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે વ્યવહાર જીવ છે, અથવા નર નરક આદિ ના જે વિશેષો છે એને પણ વ્યવહાર જીવ કહેવામાં આવે. હવે બીજો અજીવ, બીજો શબ્દ છે આ અજીવ છે, આ પૂતગલ છે, એવો જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે અજીવ છે. એ પણ જીવના પરિણામ છે, અજીવ સંબંધે થયેલા જીવના વિકલ્પાત્મક પરિણામ. એ પોતે અજીવ છે, ઓલું અજીવ એમાં નિમિત્ત છે. એક જીવ ને બીજો અજીવ, જીવ એટલે આ અજીવ છે એવું જે ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન થયું, એ જ્ઞાકાર જ્ઞાન જે થયું એ અજીવ તત્વ છે. અજીવ ના જ્ઞાન નો જે વિકલ્પ છો એ પોતે અજીવ છે, એ જીવના પરિણામ છે. બીજું નિમિત્ત છે અજીવ, અમે આ નૈમિતિક છે. પછી પુણ્ય પાપ, પુણ્યના પરિણામ અને પાપના પરિણામ, એના બે ભેદ. જીવ પુણ્ય ને અજીવ પુણ્ય, દયા દાન કરુણા કુમળતા ના પરિણામ જીવ ની દશામાં થાય છે. કોઈ કહે છે કે પુણ્યના પરિણામ જીવ માં થતા જ નથી. અરે એ તો જીવ સામાન્ય માં થતા નથી એમ કહ્યું તું. જીવની પર્યાયમાં પુણ્યના પરિણામ થતા નથી એમ કોણ કહે છે? એ તો અન્ય મતી થઈ ગયો. કઈ અપેક્ષા એ ક્યાં શું કથન છે એને સમજવું જોઈએ. હા, પુણ્ય પાપના પરિણામ જીવમાં થતા જ નથી એમ પણ આવે તો એ સામાન્ય અપેક્ષાનું કથન છે. સામાન્ય તત્વોમાં, નિષ્ક્રિય તત્વોમાં આ ઉત્પાદ ભીનો જવાબ છે. પુણ્ય પાપના પરિણામ થતા નથી એ વાત સાચી 100% છે. પણ તેથી કરીને પર્યાયમાં પરિણામમાં પુણ્ય તત્વ નથી એમ નથી. પરિણામમાં પુણ્ય તત્વ થાય છે પરાશ્રે દયા દાન કરવા. આ સાંભળવાનો જે રાગ આવ્યો એ પુણ્ય તત્વ છે. હવે આ પુણ્ય તત્વ ને અસ્તિત્વને જાણવા માટે જો ઉડાડે તો એ તો અન્ય મતી થઈ ગયો. નવ તત્વ ને વ્યવહારના વ્યવહાર નહીં થી પણ નવ તત્વના જ્ઞાન થી ભ્રષ્ટ થઈ ગયો. અરીને વ્યવહાર નહીં થી નવ તત્વના જ્ઞાન થી પણ એ ભ્રષ્ટ થઈ ગયો. પર્યાયમાં પુણ્ય ઉડાડે તો પર્યાયમાં છે પુણ્ય તત્વ. એમ કે છે કે આ જે વ્યવહાર નહીં થી નવ તત્વ કહેવામાં આવે તે વ્યવહાર નહીં જોવામાં આવે તો ભૂતાર્થ ને સત્યાર્થ પણ છે જાણવા માટે હોય ધ્યાન રાખવાનું. ના કઈ પદ્ધતિ બદલી નથી, એ નહી પદ્ધતિ છે. પાઠ પ્રમાણે અર્થ થાય, પાઠ પ્રમાણે. પર્યાયમાં પુણ્ય તત્વ છે, પુણ્ય તત્વ નથી પર્યાયમાં, દ્રવ્યમાં નથી, દ્રવ્યમાં નથી 100% નથી. અને પર્યાયમાં જ્યાં સુધી પુણ્ય ઉભું થાય ત્યાં સુધી મર્યાદિત, જ્યાં સુધી થાય ત્યાં સુધી છે બસ. ન થાય તો વિતરાગ થઈ ગયા પછી તો પુણ્ય તત્વ ની વાત. થાય ત્યાં સુધી છે, સાધક છે ત્યાં સુધી. હા, યોગ્યતા છે એ પર્યાય ની યોગ્યતા થી થાય છે, એ કર્મ ના ઉદય થી નહીં. આવશે થવા યોગ થાય છે એ વાત આવશે. આત્મા થી પુણ્ય થતું નથી અને કર્મ ના ઉદય થી પણ થતું નથી, એની એક સમય ની થવા યોગ થાય પર્યાય થી થાય છે. એનો જાણવું જોઈએ, સ્વીકાર કરવો જોઈએ કે પર્યાય માં પુણ્ય તત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી છે એમ જાણવું. પછી પૂંછા કરે ને હું એને જાણ્યા કર્યું, પૂંછા કરે ને હું જાણ્યા કર્યું તોય તત્વ ને સમજતો. બીજા ભાઈ તો વિચારતા કેટલી પ્રગતિ કરે. જાણવાના લોભે પણ પૂંછ કરવું, પૂંછા કરે ને હું જાણ્યા કર્યું, પૂંછ કેના કર્યું હું પૂંને જાણ્યા કર્યું એ જાણેલું પ્રિજોડ કહ્યું છે. સૂક્ષ્મ વાત આત્માની વાત છે ને એ તો હંમેશા અપૂર્વ ને સૂક્ષ્મ હોય ને. પુણ્ય કે જે પુણ્ય તત્વ છે, પુણ્ય તત્વ છે કે અતત્વ નથી. જીવ તત્વ એ પુણ્ય પણ તત્વ છે, એનું સ્વરૂપ છે, વિદ્યમાન છે. ભલે એક સમય ની, ભલે એક સમય ની પર્યાય ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પણ છે, હોય ત્યાં સુધી છે. એનો પણ કાળ થોડો છે. પર્યાયમાં પુણ્ય થવાનો કાળ પણ થોડો છે, જાડો કાળ ન હોય. આપની પર્યાય છે ત્યાં સુધી પર્યાયમાં ભાવ બંધ છે એમ સ્વીકાર કરજે. પણ એ વખતે પર્યાયમાં બંધ છે એ વખતે તું આત્માને બોલીશ માં કે આત્મા અબંધ છે એને બોલીશ માં. આત્મા અબંધ ને બોલીને જ બંધ ને સ્વીકારીશ માં. તો સર્વથા ભાવ બંધ નો સ્વીકાર કરતા કથનચિત અબંધ નું પડખું તારા જ્ઞાન માંથી છૂટી જશે. તો અબંધ નો આશ્રય કરીને જે ભાવ બંધ નો છેદ કરવો એ પણ તારા હાથમાં રહેશે. અવધને મુખ્ય રાખીને ભાવબંધને છે એમ જાણજે. પર્યાય માં મિથ્યા દસ નામ ચારિત થાય છે. હું એકલો અપરાધી છું, મને કોઈ મિથ્યાત્વ કરાવતું નથી. હું મારા સ્વભાવને ભૂલીને ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી વિશેષમાં ભાવમન છે, સામાન્ય તત્વ અબંધ છે. એમ બેનો જ્ઞાન કરી એકને ગૌણ કરી એકને મુખ્ય કરીને મુખ્યમાં ઢાળી જશે તો બંધનો અભાવ અનુક્રમ બપોર આવે છે. અબંધ છે પર્યાયમાં, પણ છે પણ ક્ષણિક છે, અબંધ ત્રિકાળ છે. શું કહ્યું? મારો આત્મા ત્રિકાળબંધ છે અને પર્યાયમાં ભાવબંધ ક્ષણિક છે. ક્ષણિક છે, પરાશી છે, વિભાવ છે, માટે નાશ થવા યોગ્ય છે, કાયમ રહેવા યોગ્ય નથી. અબંધ નું પડખું જે સેવે છે એને બંધ નું જ્ઞાન થતા બંધ ઢીલો થઈ જાય છે. શું કહ્યું? ભાવબંધ મિથ્યાત્વ ના પરિણામ છે એવું જ્ઞાન કરવાની સાથે આત્મા શ્રી ગુરુના ઉપદેશ થી બીજું પડખું એને જાણવામાં આવી ગયું છે કે હું અબંધ છું. પરિણામમાં બંધ થાય છે, હું તો અબંધ સ્વભાવી આત્મા છું. એમ સામાન્ય પડખાને મુખ્ય કરીને ભાવબંધ ને જાણવા જાય છે ત્યાં ભાવબંધ ગળવા મળી જાય છે. ગળતા ગળતા અબંધ નો આશ્રય કરતા ભાવબંધ ટળી જાય છે. ભાવબંધ એટલે મિથ્યા. કેમ ટળે ભાવબંધ? અબંધ છું. પણ અબંધ તને પ્રત્યક્ષ અનુભવમાં નથી આવ્યો અને હું અબંધ છું. હા, હું અબંધ છું, હું મુક્ત છું. ત્રિકાળ, હું બંધાણો નથી અને જે બંધાય છે એ મારી ચીજ નથી. બંધન થાય છે પર્યાયમાં, પણ એ મારી ચીજ. જીવનભાઈ, હા, બંધનું જ્ઞાન કરાવે છે પણ બંધને છોડવા માટે બંધનું જ્ઞાન કરાવે છે. બંધને રાખવા માટે બંધનું જ્ઞાન કરાવવાનો આદેશ હોય શકે નહીં. જ્ઞાની નો જન્મ હંમેશા જયારે થાય છે ત્યારે જે પેલું પડખું સામાન્ય પડખું એ બતાવવા માટે જ્ઞાની નો જન્મ થાય છે. કેમ કે અજ્ઞાની કામભોગ બંધન ની કથા વિશેષ પડખાને જ આત્મા માને છે, એને વિશેષ સાંભળ્યું છે, વિશેષ નો પરિચય કર્યો છે અને પરસ્પર ચર્ચા કરે તો વિશેષ ની કરે છે. ત્યારે ગુરુ ને આત્મભાન થયું ત્યારે સામાન્ય પડખું એ જાહેર કરે છે. તમારો આત્મા પર્યાયમાં ભાવબંધ છે ત્યારે તમારો ભગવાન આત્મા અબંધ છે એમ તમે અનુભવ પહેલા નિર્ણય કરો. તમારો ભગવાન આત્મા મુક્ત છે વર્તમાનમાં, પણ પ્રભુ ભાવબંધ પર્યાયમાં છે ત્યારે કે આ અમે ત્યારની વાત કરીએ છીએ. મોક્ષ થાય ત્યારે અબંધ છે અને મુક્ત છે એમ કેતા નથી અમે. આત્મા એક ના પડખા બે, એક સામાન્ય ને બીજો વિશેષ, વિશેષમાં બંધ થાય એ વખતે સામાન્ય અબંધ રહી જાય એ જૈન દર્શન ની વિશેષતા છે. આનું નામ જૈન દર્શન છે. વિશેષમાં સામાન્ય છુપાયેલું છે, વિશેષ ની બહાર સામાન્ય નથી. આમાં સામાન્ય નથી, પોતાના પરિણામ ની મધ્યમાં ભગવાન આત્મા અંદર માં જ્યોતિ છુપાયેલી, એને શુદ્ધ નહીં વડે બહાર કાઢો. બંધ છે તે બંધ નું તને જ્ઞાન થયું કે અબંધ તું છો એમ કે સાંભળવામાં કઈ સાંભળવામાં આવતું નથી. સંસારી જીવ તો બંધાયેલો હોય ને, સંસારી જીવ કઈ મુક્ત હોય? બીજા પડખા અબંધ ને સ્વીકારે છે એને થોડા ટાઈમ માં બંધ નો અભાવ થઈને મોક્ષ અવસ્થા થઈ આવી ના રહેતી. કેટલા વાગ્યા દેખાતું નથી પ્રકાશ? બંધ નું જ્ઞાન કરવું છે પણ બંધ ને છેદવા માટે જ્ઞાન કરવું છે. બંધ માં રોકાવા માટે બંધ નું જ્ઞાન થાય. એ બંધ નો છેદ કેમ થાય કે અબંધ મુક્ત સ્વભાવ નો ઉલમન લેતા બંધ નો અભાવ થઈ જાય છે. મિચ્છાતુ નો અભાવ થાય છે પછી અવરત કસાય ની યોગ આસ્તે આસ્તે અસ્થિરતાના ભાવ બંધ નો પણ અભાવ ક્રમે ક્રમે જેમ જેમ સ્વરૂપમાં લીન થાય છે તેમ તેમ એનો આશ્રવ બંધ નો અભાવ થતો જાય છે. આશ્રવ બંધ પ્રતિક્રમણ માં પહેલા દિવસે જોયું ત્યારે પ્રતિક્રમણ ચાલે છે એમાંય પણ છે કે આ આશ્રવ અને બંધ નું જ્ઞાન શા માટે કરવામાં આવે છે કે તેને છોડવા માટે આશ્રવ નું જ્ઞાન કરાવવામાં આવે છે. એવું પાઠ છે ઉપર બતાવું કઈ વાંચે છે ત્રિભુવન ભાઈ ઉપર મથાળું બાંધે કે આ બંધ ને જાણીને બંધ છોડવા લાયક છે એટલા માટે એનું જ્ઞાન કરાવવામાં આવે છે. આ પુણ્ય ને પાપ છે એ આકુળતા ને ઉપજાવનારા છે એમ જાણીને એનો ત્યાગ કરાવવા માટે પુણ્ય પાપ નું જ્ઞાન કરાવવામાં આવે છે. નવ તત્વ નું જ્ઞાન માં પુણ્ય પાપ આશ્રવ બંધ શા માટે લખો કે તું ઉપાદે પણે માની લો છો એ હે રૂપે જાણજે એ હે કરવા માટે એનું જ્ઞાન કરાવવામાં આવે એ રાખવા માટે નહીં. તો આવે જ ને રાત્રે એ તો આવે જ ને ભાઈ તો મૂળ ચીજ છે. જો આશ્રવ નું સ્વરૂપ જીવમાં થતા વિકારી ભાવો પછાણો આશ્રવ છોડવા લાયક છે એ બતાવનારું સ્વરૂપ છે. છોડવા માટે જાણવું છે આદરવા માટે જાણવાનું કહેવામાં આવતું મહિમા વખત થઈ ગયો.